अपने आंगणे मंदिर आदि जी ने अंदर देवनी पावन पधरामणी थई तेना वार्षिक महोत्सव ना पांच दिवस में आज पहलो दिवस है। जेने आत्म साधना करवी छे एनी साधना मा जे अनुकूल एवा उपकारी एना प्रत्येनी भावना भक्ति सहज उछड़ा वगर रहे नहीं। प्रयत्न पुरुषार्थ स्वयं पोते करवानो छे पण ए साधना मा जेना निमित्ते पोताने साधना नी प्रेरणा मळी छे एना प्रत्ये सर्वस्व अर्पण करवानी भावना। लौकिकता मा पण को के बारमा कई भणवामां लाईने चढ़ायो होय धंधाना लाईने चढ़ायो होय खरार टाइमे प्रतिकूलता वक्ते क्यारेक आपणे विचार भले आपणे कदाच जीवनमां कदाच न बन्यो होय तरता आवडतुं न होय पाणीमां डूबता लपसी गयो पग डूबशे कोई हाथ लांबो करे तो शुं करीए शुं आपणे लाकड़ू मळी जाय तोय एने केवुं चोंटी मळे। कोई हाथ लांबो करवा आवे तो पूछता हसो तू कोण छो कई जाति नो धोईने आयो शू छे। एक मरणना भये जो आवी दशा होय तो जेमना निमित्ते जेमनी निष्कारण करुणा थी शू थाय भव मळे के भव न मळे भव ज न मळे आनंद करवानो प्रश्न नहीं भव ज न मळे एवो एक अनुपम अचिंत्य उपकार करो होय एवा देव शास्त्र गुरु प्रत्ये ए भक्ति भावनानो भाव सहजपणे आवा वगर रहे नहीं। तो ये आपणे आंगणे भावना करीती जिन मंदिर नानो हतो पण एम थाय के एक विशाळपणे एक घर में कंई सगवड़ा आवे तो एक थाय मोटू घर सारू व्यवस्थित केम करीए एम ज्यां पोतानी भावना तो होय पण योग बने तो एवी अहींया एक मंदिर जिन मंदिर बनावानी भावना अने एमां पण आजना दिवसे आपणे श्रीमंद आदि जिनेन्द्र देवनी पावन प्रतिष्ठा करी। भूतकाळना अन्य रागना विषयोने वारंवार याद करता होय छे स्मरणमां लेता होय छे कोईने कहता पण होय छे पण आवा आत्महितकारी भावना કે એ વખતની આપણી ભાવનાની ઉત્કર્ષતા કેવી હતી શું વિચાર્યું તું તકલીફ તો પડી હશે વ્યવસ્થા કરવાની કે આ તે જે કાંઈ હશે શું કર્યું હશે બધું ગૌણ કરીને પણ એક ભગવાન પધારે છે દેવ શાસ્ત્ર ગુરુ પધારે છે એમાં ખામી શું કામ રહીએ તો એવી એક ભાવનાથી એ ભાવનાની ધારા ટકવી જોઈએ। ઉછાળા રૂપે આવ્યો પ્રસંગ પૂરો થયો એમ નથી કે એ હવે એમની પાવન પધરામણી થઈ તો એમણે શું સાધના કરી કેવો સાધનાનો માર્ગ બતાવ્યો અને ગુરુ એ માર્ગે કેમ ચાલી રહ્યા છે એને યાદ કરીને આપણે પણ આપણી ભાવનાને દ્રઢ કરીએ પુરુષાર્થને વધારીએ અને એ માર્ગ તરફ આગળ વધીએ તો એ જ આ સાર્થકપણું કહેવામાં આવે છે। એ પાંચ દિવસના પ્રસંગમાં આજે આપણે પૂજ્ય ગુરુદેવ નિજરા અધિકાર અને નિજરા અધિકારની હવે આપણે કઈ તરફ જઈ રહ્યા છે પૂર્ણાહુતિ તરફ હવે આ સમ્યક દ્રષ્ટિના આઠ અંગનું વર્ણન કરીને નિજરા અધિકાર પૂરો થશે। કેમ અહીંયા નિજરા કોને હોય કોને હોય નિજરા કોઈ પણ સાધક જીવને કોઈ પણ સાધક જીવને સિદ્ધ ભગવાનને નિજરા કરવાનો કોઈ પ્રશ્ન છે જ નહીં કારણ કે એમને કોઈ છે જ નહીં અરિયન પરમાત્માને શું હોય બંધ હોય ઉદય હોય નિજરા હોય ત્રણમાંથી શું હોય બંધ હોય ઉદય હોય કે નિજરા હોય કે ત્રણેય હોય ત્રણેય છે પૂર્વના બાંધેલા છે, અઘાતી કર્મો છે, એનો ઉદય પણ છે. હવે નવો બનશે કે નહીં? ઈર્યાપથ અપેક્ષાએ એમને ચાર પ્રકારના બંધમાં આવે છે, પણ એ શું નથી? બે પ્રકાર નથી, ચાર પ્રકારના બંધમાંથી સ્થિતિ અને અનુભાગ નથી. પ્રકૃતિ અને પ્રદેશ છે, કારણ કે હજી યોગ છે. બંધન શેના માટે કારણે છે? મોહ અને યોગના નિમિત્તે હોય છે. એમાં યોગને કારણે પ્રકૃતિ અને પ્રદેશ હોય, અને મોહ કસાય બધું સાથે લે, એના કારણે સ્થિતિ અને અનુભવ હોય છે. અને એટલા માટે પ્રવચન સારમાં 45 ગાથામાં કુંદકુંદ આચાર્ય દેવે શબ્દ એવો વાપર્યો છે, ઔદિકી ક્રિયા છે અને એને ક્ષાયકી ગણી છે. વિહાર થાય છે, વાણી છૂટે, તો યોગ તો હજી કેટલામ ગુણસ્થાને હોય? કોને યોગ? યોગ કોને હોય? અરિયન ભગવાનને હોય. અરિયન ભગવાનને હોય. 13મા ગુણસ્થાન સુધી યોગ છે, તેનાથી કર્મનું આવું આકર્ષણ થાય છે. પણ મોહ નહીં હોવાથી એમને તો આવીને ખરી જાય. એક સામાન્ય સ્થૂળ દ્રષ્ટાંત રૂપે મહેમાન આવે છે, પણ બહાર ઉભા ઉભા ચાલ્યા જાય છે. આવે, અંદર આવે તો શું થાય? એક રહેવાની વ્યવસ્થાને આતે બધું કરવાનું હોય, પણ જેમ આવે છે પણ શું છે? રોકાતા એનાથી. તો એ અહીંયા નિજરાની વાતમાં ઉત્કૃષ્ટપણે એ રીતે વિચાર કરીએ તો અરિયંતમાં છે અને મુનિરાજમાં. પણ અહીંયા નિજરાધિકારની પૂર્ણતા કરતા કોની વાત લીધી? સમ્યક દ્રષ્ટિના. એમ કહીને આચાર્ય દેવે શું સિદ્ધ કરવું છે? કે અમે જે નિજરા કહીએ છીએ, નિજરા કે કહી છે આચાર્ય દેવ? નિજરા કેટલા પ્રકારની છે? શરૂઆતની ગાથામાં આવી ગઈ, સૌથી પ્રારંભમાં દ્રવ્ય નિજરા અને ભાવ નિજરા. ભાવ નિજરામાં પણ અસ્થિ નાસ્તિથી બે પ્રકાર ગુરુદેવ લેતા હોય. પૂર્વે બાંધેલા કર્મનું એક દેશ ખરવું એ દ્રવ્ય નિજરા છે. આવવું અટકવું એ સંવરમાં જાય, પણ પૂર્વે બાંધેલા જે છે એનું એક દેશ દ્રવ્ય નિજરા. અને પોતાના પરિણામમાં અશુદ્ધિની હાનિ થવી એનું નામ નાસ્તિથી ભાવ નિજરા, અને એની જગ્યાએ શુદ્ધિની વૃદ્ધિ થવી એ અસ્થિથી ભાવ નિજરા. એમ અહીંયા કેવું છે કે આ ધારાની શરૂઆત ક્યાંથી શરૂ થઈ જાય છે? ચોથી ગુણસ્થાને સમ્યક દર્શન થતા એ મોક્ષ માર્ગ રૂપની નિજરા. નિજરા કોને થાય? જ્ઞાનીને કે અજ્ઞાનીને? બેયને થાય. તો આપણે મોક્ષ માર્ગમાં આવી ગયા. કે ના, એ નિજરામાં ક્યાં બે પ્રકાર એના માટે આવે છે ને? સવિપાક, અવિપાક, બીજા સકામ અને અકામ, એ બે પ્રકાર છે ને. એમાં એમાં સવિપાક અને અવિપાક કેનાનું લક્ષણને લીધા છે? દ્રવ્ય નિજરાની અપેક્ષા. અને સવિપાક અને અવિપાકે ભાવ નિજરાને. ઓલું સકામ અને અકામ જે છે ભાવ નિજરાના નિમિત્તે લીધા છે. સવિપાક અને અવિપાકે દ્રવ્ય નિજરા, કે કર્મનો ઉદય. અને એ તો નિશ્ચિતપણે કર્મનો ઉદય આવે તો નિશ્ચિતપણે શું થવાનું છે? ખૈરા વગર રે નહીં. કારણ કે ક્યારે ઉદય આવે? એનો અબાધા કાળ પૂરો થાય, પરિપાક સમય થાય. જેમ વૃક્ષમાં જે ફળ હોય છે એ પૂરું પાકે છે ત્યારે શું થાય છે? ડીટીએથી છૂટું પડે છે. એ છૂટું પડેલું કોઈ સંધાશે ને ચોંટાડી ન શકાય છે. એનો જયારે એ પરિપાક સમય થાય છે ત્યારે જેમ છૂટું પડે છે, એમ અહીંયા જે કર્મ બાંધેલા છે અત્યારના કેવા પડ્યા છે? સત્તામાં પડ્યા છે. અને એનો ઉદયકાળ આવે તો ખેરા વગર રહેને. અને એવું તો ગમે એને થઈ શકે છે, જ્ઞાની અને અજ્ઞાની. પણ ખરી નિજરા શું એમ છે કે ઉદયમાં આવ્યા પહેલા પુરુષાર્થ દ્વારા સકામ, અહીંયા દ્રવ્ય કર્મમાં અવિપાક છે અને જીવના પરિણામમાં સકામ છે. અને એવી નિજરા થાય તેને મોક્ષ માર્ગની એ વિતરાગતા રૂપની સાધના રૂપની નિજરા કહેવામાં આવશે અને એનો પ્રારંભ ક્યારથી થાય છે? ચોથા ગુણસ્થાનથી. અને એટલા માટે નિદ્રા અધિકારની શરૂઆતમાં પણ ક્યાંથી વાત લીધી હતી? જ્ઞાનીની વાત. મુખ્યપણે જો કે જ્ઞાનીની જ વાત છે આખા સમયસરમાં, કે એને જ્ઞાનીને શું થયું છે? જ્ઞાન વૈરાગ્ય શક્તિ પ્રગટ થઈ ગઈ છે. અને એ પછીની ગાથાઓમાં જ્ઞાન અને વૈરાગ્ય માટેની ગાથાઓ લીધી હતી. થોડીક જોઈ લેવી છે ખાલી ઉપર ઉપરથી. આપણે જે શરૂઆત કરી નિદ્રા અધિકારની, 193 ગાથાથી નિદ્રા અધિકાર શરૂ થાય છે. એમાં પહેલા દ્રવ્ય નિદ્રાનું સ્વરૂપ કીધું 193માં, 194માં ભાવ નિદ્રાનું કારણ કીધું. પછી આગળ હવે આ ભાવ નિદ્રા થાય છે અને તે સમયે સ્વયં પુદ્ગલ એની મેળે ખરી જાય કર્મ, એ દ્રવ નિદ્રા. હવે જ્ઞાનીને આ નિદ્રા શા માટે? આવી ભાવ નિદ્રા, મોક્ષ માર્ગની નિદ્રા શું કામ થાય? તેના બે કારણ આપ્યા. કયા બે કારણ આપ્યા? જ્ઞાનનું સામર્થ્ય અને વૈરાગ્યનું સામર્થ્ય. અને એના માટે બે ગાથાઓ લીધી, 195 અને 196. અને એના દ્રષ્ટાંત આપ્યા. 95માં શેનો દ્રષ્ટાંત આપ્યું છે? વેદરાજની આપી. અને એ જ્ઞાનના શક્તિના બળે એને નિદ્રા થાય દેખાડ્યું. અને પછી 196માં શું લખ્યું છે? વૈરાગ માટેની. ફરક શું પાડ્યો એમાં? જ્ઞાન માટે વેદની માટે આપ્યું અને વૈરાગ્ય માટે અહીંયા કોઈ અમત એટલે ભાવે, વિરક્ત ભાવે. કારણ કે વૈરાગ્ય ક્રિયા થવા છતાં પણ એના પ્રત્યે ઉદાસીનતા છે એના માટે. અને વેદમાં એની પાસે મારણ શક્તિ છે કે ઝેર કદાચ આમ કહે ને ગુજરાતી ઝેર કોચલું કહીએ, એની મારણ શક્તિ. તો એ કોનું આવ્યું? જ્ઞાન શક્તિ કીધી. અને અહીંયા જેમ કોઈ પરાણે પીવું પડે તો જેમ કડવી દવા લેવી પડે, સુદર્શન કડવું લેવું પડે, તો કેવી રીતે લે છે? ફરીથી બે શું છે? જગતને ભોગવતો દેખાય છે અને અંદરમાંથી વિરક્તિ હોય છે આ વૈરાગ્ય શક્તિનું. તો એ રીતે બે દ્રષ્ટાંત આપીને, બે આપીને વાત લીધી. હવે આગળ એના માટે ફરીથી એક દ્રષ્ટાંત. શું દ્રષ્ટાંત છે? કોઈ નોકર કામ કરે છે, બહારથી કેવું દેખાય છે? સેવક બધું કામ કરતો હોય, અમારી દુકાન આ તે બધું, અને છતાં અંદરમાંથી કેવો છે? અણસેવક છે. એ આખી વાત કરીને હવે 198-199 ગાથા જોઈએ આપણે. અહીંથી હવે કોની વાત છે? આમ જ્ઞાનપણાની વાત છે કે જ્ઞાનીને જ્ઞાનપણોમાં શું છે. અને એમાં બે ગાથામાં શું ફરક પાડ્યો છે? એક સામાન્યપણે અને બીજામાં વિશેષપણે. એને જ્ઞાનથી આખી ભેદ જ્ઞાન કેવી રીતે થાય છે? તો ફરીથી એમાં આપણે વાંચીએ કે કર્મો તણો વિવિધ ઉદય પ્રકાશ જેને વર્વ છે બે વર્ણવો, તે મુજ સ્વભાવો છે નહીં હું એક જ્ઞાયક. ગાથા યાદ આવી? છઠ્ઠી ગાથા શું આવી છે? અહીંયા હવે કોનું બળ દેખાડે છે? જ્ઞાન શક્તિ. અને માટે જ્ઞાયકની વાત આવે છે કે બધું વર્ણન છે પણ એની સામે હું કેવો છું? હું એક જ્ઞાયક ભાવ છું. અહીંયા એક સામાન્ય કોઈનું નામ ન લીધું, વિવિધ ઉદય પ્રકારો બધા ભગવાનને મળ્યા. અને પછી એ જ જ્ઞાન ભાવને ઘૂંટવા માટે 199માં જો એક કોનું કોનું નામ લઈને શરૂ કર્યું? રાગ નામ લઈને શરૂ કર્યું. અને પછી એને લખ્યું ને આ રાગ બદલીને તમારે 16 સૂત્રો વ્યાખ્યાન રૂપ કરવા છે ને શબ્દ. આગલી ગાથાઓમાં ઘણી વાર આવી ગયું, બે રીતે કરાવતા. પહેલી વાર શું કરાવતા હોય? એક સામાન્ય વાત કરાવતા. અને પછી એનું શું કરવું કરતા હોય છે? વિશેષ ઘૂંટવા માટે એક પદ બદલીને એ રીતે કરવું. અને આ રીતે સમ્યક દ્રષ્ટિ, સુદ્રષ્ટિ 200 ગાથા. આત્માને જ્ઞાયક સ્વભાવ જાણતો આજ ગુરુદેવજી શું કરાવતા હતા? ચેતૈતા શબ્દ. અને ટીકામાં કયો શબ્દ છે? જ્ઞાયક ભાવપણા લીધે છે ને. મૂળ કુંદકુંદ આચાર્ય દેવનો શબ્દ કયો છે? ચેતૈતા. ચેતૈતા એટલે જાણનાર, દેખનાર, ચેતનાપણામાં બે પ્રકાર, ચેતવું પ્રતિભાષિત થવું એમ એક સામાન્ય અને વિશેષ. અને એના જ ઉપરથી અમૃતચંદ્રાચાર્યએ શબ્દ કહેલું હતું જ્ઞાયકવાદ. તો અહીંયા આખી હવે શેનાથી વાત લે છે કે જ્ઞાનીની જ્ઞાન શક્તિથી શું થાય? પરથી નિદ્રાશેના કારણે છે? બે. કોના કારણે? જ્ઞાન અને વૈરાગ્ય શક્તિ. તો આ બધી ગાથાઓ શેનું છે? કે જ્ઞાન સ્વભાવ છે, જ્ઞાન સાથે નાસ્તિકનો વૈરાગ્ય હોય છે. અને આ રીતે એ પ્રશ્ન થયો છેલ્લે 201-202 ગાથામાં કે રાગી જીવ સમ્યક દ્રષ્ટિ ન હોય. હવે શેની વાત પલટા? તમે જ્ઞાન જ્ઞાનની વાત કરો, પણ અમે તો સમ્યક દ્રષ્ટિ. જો ફરીથી ક્યાંની વાત લે? મુનિરાજ બહુ ઉત્કૃષ્ટ, હવે થોડોક સંજલનનો રહ્યો, એની અમે વાત નથી કરતા. શેની વાત કરીએ છે? સખંડના રાજ વચ્ચે હોય, સૌધર્મ ઇન્દ્ર હોય, તેને રાગ ન હોય ને? રાગ છે ને, તો જ્ઞાન છે પણ વૈરાગ્ય નથી. રાગ હોય એને વૈરાગ ક્યાંથી હોય? તો જે એના માટે આખું કે છે કે તે જે તું જોવે છે, પેલું તો એક શેનાથી જોવે છે? સંયોગથી એના અંતરંગ પરિણામનું માપ કરીશ નહીં, એક વાત. અને ચારિત્રના પરિણામથી એની શ્રદ્ધાના પરિણામનું માપ કરીશ નહીં. ફરક શું છે? બહારથી કોઈ ઉદાસીન દેખાતો હોય, 28 મૂળગુણ પાડતો હોય, દ્રવલિંગના ચોખા પણ જેવા તેવા નહીં, અને છતાં અંદર અભિપ્રાયમાં વિપરીતતા, એટલે ત્રણ. સંયોગથી અંતરંગ પરિણામ નહીં, અને શ્રદ્ધા ચારિત્રના પરિણામ ઉપરથી શ્રદ્ધાના એવા પરિણામ છે એવું પણ સ્વીકારીશ નહીં. એટલે ત્રણેય જુદું છે, શ્રદ્ધા, ચારિત્રના પરિણામ અને બાયના સંયોગ. ઇન્ડિકેશન હોઈ શકે છે, પણ એ છે એટલે એને એકત્વ છે એવું માનવું નહીં. તો અહીંયા આપણને કહે છે બહુ સરસ 201-202 અણુ માત્ર પણ રાગાદિનો સદભાવ વર્તે જે. અહીંયા અણુ માત્ર એટલે કેવું લેવું? સંજલન એક છેલ્લો રહી ગયો એની વાત છે ને? અણુ માત્ર તે જ હોય? આપણી પાસે કેટલો છે? અણુ માત્ર છે કે અનંતાનું મંદિર છે? તો પછી અહીંયા કોની વાત? જો અહીંયા આખી એક સમયસારની શૈલી શીખવા જેવી છે. અહીંયા બે ડિવિઝન મુખ્ય છે, જેને રાગનું એકત્વ બધું લયમાં સાથે લયું, નો કર્મ, દ્રવ કર્મ અને ભાવ, એ બધા અજ્ઞાની છે. અને જેને ભેદજ્ઞાન થયું, પછી ભલે ચોથું ગુણસ્થાન હોય, એ બધા કેવા છે? જ્ઞાની. એ વાત લઈને કે અણુ માત્ર એટલે અંશ માત્ર પણ રાગમાં જેને એકત્વ છે. ચારિત્ર સંબંધીની અહીંયા વાત નથી, અહીંયા શેની વાત છે? શ્રદ્ધા સંબંધી. એ પછી કેવું છે? બારમાં ભલન જાણતો હોય તો જો હવે સંધિ કરે છે. અહીંયા સુધી જ્ઞાન છે પણ રાગમાં એકત્વ પડ્યું, બહારનું ધારણા જ્ઞાન, તો એ સમ્યક દ્રષ્ટિ નથી. તો એનો વૈરાગ્ય કેવો હોય એની આગળ હવે ગાથા. અહીંયા સુધી કોની વાત આવી? જ્ઞાન શક્તિના સામર્થ્યની વાત આવી. અને એનાથી હવે કહે છે એ કેમ સમ્યક દ્રષ્ટિ નથી? બધા આગમ 11 અંગ અને 9 પુરુષ, સર્વાગમ એટલે પાછું 12 અંગ ન લેવા, કારણ કે અજ્ઞાન દશામાં ક્યાં સુધી વધારે વધારે 11 અંગ. અને જો આ એક શબ્દો પ્રયોગનો અર્થ આપણે સમજવો પડે. કોઈ કે સર્વાગમ દર લખ્યું છે ને, ભાઈ લખ્યું છે એનો અર્થ સમજવો કે એની ઉત્કૃષ્ટ લિમિટ કેટલી હોય કે 11 અંગ. તો હવે એ 11 અંગ ભણે છે પણ શું થઈ ગયું? જ્ઞાનની ધારણા છે પણ થાપ ક્યાં ખાઈ ગયો? કે એ રાગથી ભિન્નતા કરવી જોઈએ એને બદલે રાગમાં મારા પણ હું માને છે, તો એને વૈરાગ નથી. તો એ કેમ છે? એ મિથ્યા દ્રષ્ટિ કેમ છે? સર્વ આગમધર પણ છતાં મિથ્યા દ્રષ્ટિ કેમ છે? કારણ કે શાસ્ત્રમાં કહેલું ભેદજ્ઞાન કરતો નથી, માટે એ શુદ્ધાત્માને જાણતો. અને શુદ્ધાત્માને નથી જાણતો તો પછી બીજા અણશુદ્ધાત્માને, બીજા દ્રવ્યોને પણ કેમ જાણે છે ને? 202માં નહીં જાણતો આત્માને અને અનાત્માને નથી જાણતો. ફરીથી શું કરાયું? જો તને આગમ ભણ્યો છે, જ્ઞાન કર્યું છે, તને શું આવડવું જોઈએ? ભેદજ્ઞાન કરતા આવડવું જોઈએ કે આત્મા કોણ છે ને અનાત્મા કોણ છે, જીવ કોણ છે અને અજીવ. અને અને ન આવડું તો જે અનાત્મરૂપ એવા રાગ છે એમાં તું એકત્વ કરે, અને તો પછી તું સૃષ્ટિ નથી. તો એ રીતે વાત કરીને પછી આગળ શેની વાત આવે છે? આ બધા કેવા છે? અપૌદ્ભૂત ભાવો છે બધા. અપદભૂત એટલે જે આત્માના અસ્તિત્વમાં જ નથી એને તું છોડીને 203 ગાથા. અપદભૂત એટલે ફરીથી આખો ભેદજ્ઞાન, જે મારા મૂળભૂત સ્વરૂપ અસ્તિત્વમાં નથી એ બધાને છોડી એ નાસ્તી, હવે અસ્તિ, નિશ્ચિત સ્થિર એક આ આ આનો અર્થ શું કર્યો? ઇમમ આ. આ એક બહુ જ વિચારવા જેવું છે. ક્યાંય પણ આવો શબ્દ આવે ને આ આ એટલે શું જોયું? પ્રત્યક્ષપણું એને ધ્યાનમાં આ આત્મા. આમ શું અંદરમાંથી ભાવ, જેમ બારમાં કંઈક હોય કોઈ નામ બોલે તો શું થાય? આ હું રહ્યો. એનાથી પોતાના અસ્તિત્વની આખી જાહેરાત. એમ જ્યાં આ આત્મા, આ જ્ઞાનમય આત્મા, એને અંદરથી શું થવું જોઈએ ને? હું પારી પોતાની પ્રત્યક્ષપણે હાજરી આ એમ એને તું એને જે અનુભવે છે તો એ જીવ છે ને એ ભવ્ય કરીને આ રીતે જ્ઞાન અને જ્ઞાન સાથે હવે શેની વાત આવશે? એ વૈરાગ્યની વાત આવે છે. તો એમાં પેલા જ્ઞાનના જે પદો જુદા જુદા પદો છે ને, મતિ શ્રુત અવધિ, બધા શું આવ્યા? જ્ઞાનની પર્યાયો છે. પણ એ જ્ઞાનના પર્યાયોના ભેદમાં અટકતો નહીં. આ જ્ઞાન પદ પર માર્થ છે જે જાણી પામી જીવ મુક્તિ. એ જ્ઞાન સ્વરૂપ આત્માના અભેદપણામાં જાજે. ભેદમાં અટકીશ તો રાગ ઉત્પન્ન થશે. અને પણ આવા આત્માને કોઈ જીવો અજ્ઞાનથી નથી પામતા. કુંદકુંદ આચાર્ય આપણને કહે, ગ્રહણ કરતું નિયતા, દુનિયા જે કરતો એ ભલે કરે. 205 ગાથા. દુનિયા શેમ અટકી છે? આજે ગુરુદેવ ફરીથી વાત લીધી હતી. શું લીધું હતું? રાગમાં ને એમાં તો પરદ્રવ્યમાં તો એકત્વની વાત નથી. એનું જાણવું એ પણ એક વ્યવહાર. કેમ કીધું વ્યવહાર? શું કામ કીધું? જાણતો નથી એટલા માટે. હા, એટલે ખરેખર જાણતો જ નથી, જ્ઞાન જ નથી થતું. તન્મયતાના અભાવથી એ વ્યવહાર કીધો છે. જ્ઞાનનો અભાવ તો એનો અર્થ જ્ઞાન સ્વભાવને મર્યાદિત કરી દીધો. જ્ઞાનનું કામ શું છે? જાણવું. એ તન્મય થઈને જાણે એને નિશ્ચય જાણવું કહેવાય છે. અને કારણ કે કરતા કોને કહેવાય? જેમ કરતા કોને કહેવાય? તન્મય થાય એનું નામ કરતા કહેવાય. એમ જ્ઞાતા ખરેખર કોને કહેવાય? એમાં તન્મય. અને એ તન્મય થતો નથી માટે એને જાણવું એનું નામ શું કહેવાય છે? વ્યવહાર. જ્ઞાનના અભાવ છે, અભાવ છે કે તન્મયતાનો અભાવ? તો અહીંયા તો ત્યાં સુધી જ કીધું, અને છતાં જાણે મારું જ હોય એમ એમાં તન્મયપણું. કાંક્ષાના બોલમાં હતું ને, કોની કાંક્ષા છે? ને અમને બહુ ઇંચ બહુ નથી, અમારે તો થોડા ઘણા પૈસા હોય તો ઘણું બસ. એ સંતોષ તો છે ને, સંતોષ કરી લીધો. ના, મારે આટલા કરોડ હોય તો, હા, બે જોડી કપડા હોય તો મને સંતોષ છે. જીવનમાં એક વિચારવું, ગ્રસ્ત દશા છે, મર્યાદા જુદી. બાકી એટલું પણ રાખવાની ઈચ્છા પણ એ કદાચ હો, પણ ઈચ્છાનું કર્તૃત્વ ન હો. શું છે? બે સમ્યક દ્રષ્ટિની નિકાંક્ષપણું શું છે? મુનિરાજનું કેવું છે? એને તો વસ્ત્રપાત્ર ન જ હોય એવું નિકાંક્ષપણું છે. સમ્યક દ્રષ્ટિને કેવું છે? ચારિત્ર મોને વશ, હજી અલ્પ પરિગ્રહ છે. અને એટલા માટે પાંચ પાપમાં એને પરિગ્રહમાં શું આવે? પરિગ્રહ પરિમાણ વ્રત શું આવે છે? અને મુનિરાજ માટે કયો શબ્દ આવે છે? અપરિગ્રહ. બે ફરક પડે છે. અહીંયા શ્રાવક દશા છે એટલે એના માટે કેવી હોય છે? મર્યાદા. પણ એટલા મર્યાદાનામાં પણ એકત્વ તો ક્યાંય નથી કરવા. એકત્વ કેટલાનું કરવું અને કેટલાનું ન કરવું? જે છૂટી ગયું છે એનું ન કરવું હોય એનું તો કેટલાનું? એકત્વ તો અણુ માત્ર પણ નથી કરવા જેવું. પણ ચારિત્રના પુરુષાર્થમાં ક્રમ પડતો જાય અને એ ક્રમમાં મર્યાદા થાય છે એનું નામ શું કહેવાય છે? પરિગ્રહ પરિમાણ વ્રત. અને એમાંય પણ પ્રકાર છે બધા, પ્રતિમા પડીમાં જે હોય છે. અહીંયા મુનિરાજને તો વસ્ત્ર. અહીંયા ફરીથી આપણે એ લઈએ છે કે આચાર્ય કુંદકુંદ આચાર્યદેવ કહે છે કે લોકો તો અજ્ઞાન ભાવથી જ્ઞાન ભાવને પ્રાપ્ત કરતા નથી. તું રે ગ્રહણ કર તું નિયતા, તું તારા નિયત નિશ્ચિત જ્ઞાન સ્વભાવને ગ્રહણ કર. શું છે પછી કંડિશન? શું મૂકી છે? જો મોક્ષે છે કર્મથી મુક્ત થવાની તને અભિલાષા હોય તો, એ રીતે વાત કરી. હવે આ રીતે બધી જ ઈચ્છાઓથી વૈરાગ્યની વાત કરવા માટે 206 ગાથામાં અસ્તિ નાસ્તિ કરે કે તને જે જ્ઞાન ભાવ મય આત્મા કીધો જ્ઞાન શક્તિ છે, એ જ્ઞાન ભાવમાંથી તું હવે શું કર. આમાં સદા પ્રીતિવન ત્રણ બોલશે, પ્રીતિ તૃપ્તિ અને સંતુષ્ટિ, એટલે અને એનાથી તૃપ્ત બનજે. પેલા પ્રીતિ એ પ્રાપ્ત કરીને તૃપ્ત અને વેદન કરીને સંતુષ્ટ, આ આખી ક્રમ કરીને. તો બીજાથી શું કરવાનું છે, આત્મામાં જે એમાં સરસ શબ્દ છે એમાં બધામાં જ્ઞાન માત્ર શબ્દ આવશે. નીચે જો ટીકામાં વાંચ્યું હોય તો જ્ઞાન માત્રમાં સદાય રતિ કર, જ્ઞાન માત્રથી સંતોષ પામ, અને એ જેટલું જ્ઞાન છે એમાં જ્ઞાન માત્રથી સદાય તૃપ્તિ પામ. આશેની આખી વાત આવી, આ જ્ઞાન શક્તિમાં જ્ઞાનમય આત્માને નક્કી કરીને હવે વૈરાગ્યમાં શું થાય છે કે એને જ્યાં આત્માનો જ પોતાનો માન્યો એને પડદ્રવ્યમાં ક્યાંય મારાપણું હોતું નથી. કારણ કે જો પરિગ્રહ મારો માનીશ તો મારે શું થવું પડશે, અજીવ થવું પડશે, પણ હું તો ખરેખર કેવો છું. આ વૈરાગ્યની ભાવનાની શક્તિ આખી, અને ત્યાં સુધીને એની ઉદાસીનતા હોય છે, છેદાવવા ભેદાવ કોઈ લઈ જાવ ને કોઈ, એમ કઈ થોડી લઈ જાય, કોઈ મારી હોય ને કોઈ લઈ જાય એમ થોડી ચાલે, ન ચાલે ને. અત્યારના જમાનામાં ન ચાલે, 1000 વર્ષ 2000 વર્ષ પહેલા ચાલતું હશે, પણ આપણી કોઈ હોય ને એમને થોડી લઈ જવા જાય, થોડુંક તો નહીં, પ્રયત્ન તો બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ કે નહીં. મારી મેં કમાઈ છે નીતિ ન્યાયથી કમાણ, આજ મૂળ ભૂલ શું છે, મૂળભૂત શું ભૂલ છે, મારાપણાનો અભિપ્રાય પડ્યો છે. જ્યાં મારાપણાનો અભિપ્રાય પડ્યો ત્યાં સર્વસ્વ એને ટકાવવાનો પ્રયત્ન કરશે. અમારે રાખવા કે ન એને પહેલી પછીની વાત, એને કહેવાનું તું મારાપણે માને છે કે નથી માને, અને મારાપણે માને છે તો ગમે એટલા કોઈ કહેશે તું મહેનત કર્યા વગર રહીશ નહીં. તો શરીરને મારાપણે માની લીધું છે તો શું થાય છે, શું થાય છે, કલાકનું કેટલા કલાક, 24 કલાકમાં કેટલા કલાક ધ્યાન રાખતા હશો, કેટલા પ્રકારે ધ્યાન રાખતા હશો. આ બહુ જ સમયસારમાં આવ, કોઈ પણ અધિકાર લ્યો, કોઈ પણ લ્યો, મૂળ પાયા ઉપર આચાર દે ક્યાં ફોકસ કરતા હોય. મમત્વ જેના બે પ્રકાર આવે છે એમાં અહમ પણું, મારા પણું અને હું પણું, બે પણાના મૂળ ભાવમાં મિથ્યાત્વ પડેલું છે. એનાથી આ ઉપર તો થોડું કહેવા જાણ કોના જેવું છે, પાંદડા તોડવા જેવું છે, થોડુંક છોડ્યું નથી છોડ્યું કોના જેવું છે, પણ મૂળ હાજુ મિથ્યાત્વનું પડ્યું છે ત્યાં કાંઈ આગળ વૃદ્ધિ થવાની નથી. તો એટલે સુધી જ્ઞાની, અથવા કોઈ રીતે જાઓ, આટલા ચાર રીતે હોય, કોઈ લઈ જાઓ, છેદાવવા ભેદાવ, કોઈ લઈ જાઓ અને નષ્ટ બનો, ચાર પ્રકાર છે. છેદાય એટલે ટુકડા, ભેદાય એટલે ભૂકો થઈ જાય, કોઈ લઈ જાય અથવા તો ધરતી કમ થયો અને ઓલું પૂર આવ્યું ને એનાથી કોઈ રીતે જાઓ, અન્ય તારે વિચારવું પણ નથી. અને આવી દશામાં જ્ઞાની કેવા થઈ જાય, અનિચ્છક કહ્યો અપરિગ્રહી, ચાર બોલથી આવ્યું, આ બધું ચાલી ગયું છે. આ તો આપણે વિચાર કરી લઈએ કે કેવું લીધું, ચાર બોલમાં પેલા લે પુણ્ય અને પાપની વાત લીધી, એમાં 210 અને 211 ગાથામાં પુણ્ય અને ફરીથી આ કોના માટે આ વાત આવી, કોની વાત આવી, આજ જેમ આવ્યું હતું ને ત્રણ પ્રકાર લીધા હતા ને, પોતાના ભાવ અને પરના ભાવ, પરદ્રવ્ય પ્રત્યેની, અને બીજાના પણ, બીજાના અન્ય ધર્મોમાં માનતા હોય એમી કોઈની પણ એને કાંક્ષા હોતી, પોતાના ભાવમાં પોતાના જે ભોગવાના સંયોગ બારમાં આવ્યા અથવા તો અહીંયા પાપ ને પુણ્ય, પાપની તો ન હોય પુણ્યની પણ, એ પોતાના ભાવમાં. પછી બીજા કયા છે, અન્ય ધર્મ આવ્યો હતો ને, અન્ય વસ્તુના ધર્મ એટલે શું, સમસ્ત વસ્તુના ધર્મ પ્રત્યે જે કોઈ નો કર્મ છે એનામાં એનું કદાચ સોના પણ આવ્યું હતું ને, સુવર્ણપણું અથવા તો પથ્થર જે છે એના બે માં શું વિચારવું છે, એની દશાનો વિચાર ને એનો ધર્મ વિચારજે. તો એનો ધર્મ શું છે, સ્પર્શ રસ ગંધ વર્ણ, તની ઈચ્છા જ નહીં થાય. શું જોઈએ છે આપણે, કોની જોઈએ છે, એના વર્તમાન પ્રગટ પર્યાયને જોઈએ છે, એટલા માટે એકમાં ઇષ્ટપણું ને અનિષ્ટપણું એકની કાંક્ષા થાય છે. પણ એનો ધર્મ વિચારજે કે સોનામાં શું હશે, સ્પર્શ ગંધ વર્ણન ન હોય, હોય અને પતરામાં તો બે સરખા છે ના, સરખા ક્યાંથી કહેવાય? કોઈ પથરું આપી, પથરો આપીને આપણે પાસે સોનું લેતા આપશો? આપણે નહીં આપીએ ને, તો ફરક છે કે નહીં? બહુ જ વિચારીને કરવા જેવું છે. રજકણ કે રિદ્ધિ વૈમાનિક, ક્યારે પણ છે ને બોજ બોલતા તો બહુ ઇઝી પડે છે, પણ ક્યારે વિચારે એમાંથી કે અંશ માત્ર પણ આપણે સ્વીકાર્યું છે. પાછો શું શબ્દ વાપરો? સર્વે માયના. સર્વે એટલે કોણ? બે મોટી એક્સચેન્જ રેન્જ આપી આપણને, એમાંથી તું તારે જે ગણવા જ ગણવા. એક્સ્ટ્રીમલી લો જેને કહીએ તો ધૂળ, અને ઉત્કર્ષ બારમાં જોઈએ તો વૈમાનિક દેવની, બીજાના નહીં, ભવનવાસીને એ બધા નહીં, વૈમાનિક દેશની. અને સર્વે વચ્ચે જે કાંઈ કહેવામાં એના પૂતગલ વિવિધ સ્વભાવ, જો વિવિધ તો દેખાય છે, એક કાચ દેખાય, એક ઇમિટેશન જ્વેલરી, એક સાચી હીરો ડાયમંડ, ફરક દેખાય છે કે નથી? આ આખું મુખ્ય અહીંયા નિકાંક્ષ ભાવમાં એના ધર્મ સુધી પહોંચે, બહિર્મુક્તામાં એની પર્યાય સુધી નહીં પહોંચે. અહીંયા તો આપણે ફરી ચાર પ્રકાર જ્ઞાનીના એ વાત લીધા, એમાં બે આ ધર્મના, એટલે પૂતગલના પડદ્રવ્યોના ધર્મનો વિચાર છે, સ્પર્શ રસ ઘર્મ. અને અન્ય ધર્મ એટલે અન્ય ધર્મમાં જઈએ તો ત્યાં ઘણા બધા મોટા માણસો હોય, આ હોય, વિવિધતા હોય, વ્રત તપાસ બધું ઘણું થતું હોય, એનાથી કાંઈ આકર્ષિત નહીં થાય. અન્ય જે એકાંતવાદીના ધર્મો હોય છે એમાં પણ ક્યાંય એની કાંક્ષા કરતો, એનું પ્રભાવ ના દેખાય, બહાર મોટું દેખાય, ભવ્યતા દેખાય, એ બધામાં ક્યાંય તું એની કાંક્ષા. ફરીથી એક સિમ્પલ વાત, સિમ્પલ ઈચ્છા ઈજ શું છે, કાંક્ષા ઈચ્છા ઈ શું છે, અને સમ્યક દર્શીને કેમ ન હોય? મને કાંઈક અભાવમાં દુઃખ લાગ્યું એટલે કોકની કાંક્ષા ઉભી થઈ. પેલું તો એક કોકને શું દેખાયું, મને લાગ્યું અભાવ, અને અભાવથી મને એનું શું લાગ્યું, દુઃખ, અને એનાથી શું થાય છે, એની હું ઈચ્છા ઉભું કરો છું. તો સમ્યક દ્રષ્ટિને કેમ કાંક્ષા ન હોય? જો એને કાંક્ષા, અહીંયા એકત્વ પૂર્વકની વાત છે, પછી ચારિત્ર મોહની છે, એનું તો આગળ જયચંદજી બહુ જ વર્ણન કર્યું છે બધું. બારથી જ્ઞાનીને ભય હોય કે ન, આવી ગયા ને સાત ભાવ, આવી ગયા ને તો હોય કે ન હોય, એમણે લખ્યું છે ચારિત્ર મોહ સંબંધ જરૂર હશે એને, પણ તેનાથી એમ ન થશે કે એકત્વ. અને એટલા માટે બે ગુણનું જુદું પરિણામ તો જાણવું જ પડશે, શ્રદ્ધાનું અને અને એ જેમ જેમ જગતમાં નિશ્ચય વ્યવહારની કથન પદ્ધતિ નથી સમજતા, અથવા તો ઉપાદાન નિમિત્તની શું વ્યવસ્થા છે એ નથી સમજતા, તો કંઈક ને કંઈક નિમિત્ત છે તો થાય એવો અભિપ્રાય થઈ જશે. અથવા તો વ્યવહારથી એ સાચું છે, શુભ રાગથી ધર્મ થઈ જશે એવો અભિપ્રાય થયા વગર. અને એવી જ રીતે એને જો શ્રદ્ધાનું પરણમન શું અને ચારિત્રનું એને જો ખબર નહીં હોય તો એને એમ થશે જ્ઞાની આવા હોય, જ્ઞાનીમાં પણ વિશ્વાસ ઉડી જશે. એક શ્રદ્ધાના પરણમનને અને ચારિત્ર, જ્ઞાનીના ચારિત્રની અસ્થિરતાને મુખ્ય કરીશ નહીં, કારણ કે ચોથું ગુણસ્થાનનું એટલા માટે નિશ્ચિતપણે શું નામ આપ્યું છે, અવિરતિ આપ્યું છે. અને આપણે એના અવિરતિ પણ આને જ જોઈએ છે, પણ અવિરતિ જ ખાલી છે કે અવિરતિ વખતે પણ શું છે, સમ્યક દ્રષ્ટિ છે, ભેદજ્ઞાન વર્તી રહ્યું છે. એ આગ લાગી છે, જ્ઞાની બહાર જાય છે, એને ભય લાગે છે મરણનો, વેદનાનો, તું જોવે છે, પણ તે જ વખતે કોનાથી ભેદજ્ઞાન વર્તે છે, એ અગ્નિથી, શરીરના રોગથી, એટલું નહીં તે સમયના ભયના પરિણામથી પણ એ આખી ભેદ દ્રષ્ટિ, ભેદજ્ઞાન. અને એ જ વાત છે ચારિત્રના, આપણને ક્યારે એને માની લઉં, રાગ થવો, ઈચ્છા થવી, ભય થવો, એ શું છે, એ શું છે, શ્રદ્ધાને કારણે છે. એ થવું એ ચારિત્ર છે. રાગ થવો, દ્વેષ થવો, ઈચ્છા થવી, ક્યાં ડિવિઝનમાં આવે? ચારે, હા, એનું એકત્વ થવું કે ન થવું એ શ્રદ્ધામાં છે. પણ એકત્વ ન હોય એટલે ચારિત્રમાં એ ભાવ જ ન હોય, અને જો શ્રદ્ધામાં ભિન્નતા થતા ચારિત્રમાં નહીં હોય તો કેવળી થઈ ગયો હશે. તો બે ધારા છે, આજે સાધકની ધારા, મિશ્ર ધારા જે કહેવાય છે, 74 થી લઈને 12 સુધીમાં, તો એ બે ધારા સાથે સાથે હોવા છતાં એકત્વ નથી, આ એનું નામ ભેદજ્ઞાન છે. ભેદજ્ઞાન ક્યારે થાય છે? રાગ છૂટી ગયા પછી ભેદજ્ઞાન થાય છે, તો ક્યારે હોય છે? તો સમ્યક દ્રષ્ટિને ભેદજ્ઞાન છે કે નહીં, તો બે ભાવ રહેવા જોઈએ કે નહીં? સમ્યક દ્રષ્ટિને રાગથી ભેદજ્ઞાન છે કે નહીં, શરીરથી ભેદજ્ઞાન છે કે નહીં? તો શરીર છૂટી ગયા પછી ભેદજ્ઞાન થાય છે, તો બે ભાવ તો જોશે કે નહીં? તો બે ભાવ છે, અને છતાં પણ એકત્વ નથી. તો એ વાત આખી, તો અહીંયા આ રીતે આપણને ચાર પરિગ્રહની એટલે વાત કરી બોલથી. પછી કહે છે આવા વિવિધ એટલે આવા પ્રકારના જે તમને ખ્યાલ આવે એ જોઈ લેવું. હવે 214 પછી 215 માં શું લીધું કે જ્ઞાનીને આ વર્તમાનમાં તો ઈચ્છા નથી, ભવિષ્યની પણ કાંક્ષા નથી. જો આપણે કાંક્ષાનો બોલ ચાલ્યો 215 પણ છે. ઉત્પન્ન ઉદયનો ભોગ નિત્ય વિયોગ ભાવે, જો વિયોગ ભાવ એટલે શું? વૈરાગ્ય. આગળ જ્ઞાન સાથેની વાત આવી, હવે અનિચ્છક અપરિગ્રહ એમાં શેની વાત આવી? ઓલી જ્ઞાન શક્તિની વાત આવી, હવે કોની આવી છે? વૈરાગ શક્તિની. આમાંથી આપણને કઈ હોય? ના, બે માંથી એક હશે નહી. ક્રિયા જળમાં વૈરાગ્ય હોય કે ન હોય, અને શુષ્ક જ્ઞાનીમાં જ્ઞાન હોય કે ન હોય, આ બે આપણે માની લઈએ છીએ. ક્રિયા જળમાં શું માની લઈએ છીએ? મને વૈરાગ્ય, એ પણ એક વિપરીતતા છે. અને શુષ્ક જ્ઞાનમાં શું માની લ્યો છે? મને આપણને માની લઈએ છીએ જ્ઞાન શક્તિ થઈ ગઈ છે, એ પણ વિપરીતતા છે. જ્ઞાની નથી ક્રિયાજળ, અને જ્ઞાની નથી શુષ્ક જ્ઞાની. જ્ઞાન વૈરાગ્ય બે એકબીજાના રસબસતા હોય છે. તો એ રીતે અહીંયા કહે છે કે વર્તમાન તો નહીં ભવિષ્ય, તો કોઈને એમ થાય જ્ઞાની કેમ, ચલો ભવિષ્યની નો કાંક્ષા કરે, ભવિષ્યની તૃષ્ણા કરે, પણ મળેલાને તો આનંદથી ભોગવે કે નહીં? ચક્રવર્તીને આ તે બધું એને કઈ માગવું ના પણ તરસ લાગે છે, પાણી આપે એમ નહીં. એના સેવકોને એમ થાય કે અત્યારે એને થઈ ગયું છે તો આપે, એ તો સારું કે નહીં? માગવું ના પડે, કેમ હશે? એનો સરસ ગાથા 216 નંબરની કે ક્યાંય સુમેળ નથી બેસતો. શેનો સુમેળ નથી બેસતો? ઈચ્છાનો અને વિષયનો. આપણે માનીએ ના ના મને વિષય મળ્યો છે ત્યારે ઈચ્છા થાય છે. પેલું બહુ સરસ આચાર્યદેવે લીધું છે ગુરુદેવસિંહને, બહુ એક વિચાર કરજે કે તને વિષયની ઈચ્છા ક્યારે થઈ? વિષય હતો ત્યારે કે નથી ત્યારે? નેચરલી છે એ તો, નથી હોય ત્યારે ઈચ્છા હોય છે ને, તો બેનો એક ટાઈમ તો ન થયો. હવે તો કે ચલો વિષય મને ખાવા ભૂખ લાગી, ત્યારે ભોજન નહોતું, ખાધું નહોતું, અને હવે ખાધું તો થઈ ગયું ને, તો ઈચ્છા તો વહી ગઈ ને, બે સાથે થયું ને. અરે ભાઈ, તે ખાધું ત્યારે તે ઓરિજિનલ જે ઈચ્છા એ તો નથી, નવી ઉભી કરી દીધી વાત છે. શું છે બેનો સુમેળ? શું નથી? જયારે ઈચ્છા હતી ત્યારે વિષય નહોતો, અને વિષય આવ્યો ત્યારે ભોગવવાની ઈચ્છા થઈ, પણ જોવે છે એવી ઈચ્છા નહોતી. ઈચ્છા બદલી છે ને, પણ ઓરિજિનલ તો નથી કે નહીં કે હશી? તો આ રીતે જ્ઞાની જોવે છે, જેનો સુમેળ જ ન થતો હોય તેની ઈચ્છા શું કર્યું મારે? શું એ આખી આ વૈરાગ્યની આખી એક ભાવનાની વાત આપણને આચાર્ય દેવે બધી કરી. અને એમાં પણ 217 બે ડિવિઝન પાડ્યા, સંસાર દેહ સંબંધી ને બંધ ઉપયોગ સંબંધી. બાયના સંયોગો મળે નો કર્મ, અને પછી એક જેનો ભોગ ઉપભોગ જેનું નિમિત્ત રૂપે થાય એવા હરક શોખના પરિણામ, એ બેની વાત કરીને આગળ બધી ઘણા દ્રષ્ટાંતો આપીને, સોનું પડ્યું હોય તો પણ, અને શંખ બેની વાત આવીને, અને એના પછી આખો આ વિષય શરૂ થયો છે સમ્યક દ્રષ્ટિનો છેલ્લે કરીને. બહુ સુંદર રીતે આચાર દેવે ફરીથી મૂળભૂત નિજરા અધિકારમાં શેનાથી વાત આવીને આખો વિષય અધિકારમાં કયો લીધો? દ્રવ્ય નિજરા અને ભાવ નિજરા થાય, પણ નિજરા યથાર્થપણે ભાવ નિજરા શેના કારણે થાય? પછી ભલે નિમિત્ત રૂપે જ્ઞાન અને વૈરાગ્ય શક્તિ. તો પેલા જ્ઞાનની મેં કે હું એક જ્ઞાયક ભાવ છે, નિરંતર જ્ઞાતાપણું ભેદજ્ઞાનની ધારા ગમે તે બાહ્ય પ્રકારના સંયોગો વખતે પણ અસ્થિરતાના રાગ વખતે પણ એ જ્ઞાયકપણાની ધારા નિરંતર ચાલુ રહે છે અને એ જ એની શું છે જ્ઞાન શક્તિ છે. અને આની સાથે જ્ઞાન શક્તિમાં પોતાના પૂર્ણતાનો સ્વીકાર છે. ફરક શું છે? શું ફરક છે? પૂર્ણતાનું પરણમન છે કે પૂર્ણતાનો સ્વીકાર છે? પરણમન હજી અધૂરું છે, ચારિત્રમાં હજી અધૂરા છે, પણ પૂર્ણતાનો સ્વીકાર હોવાથી એને ક્યારે પણ તૃષ્ણા જેવી એને ક્યારે પણ કાંક્ષા હોતી નથી. પોતાના આત્મહિતની ભાવના એક જુદી વાત છે, પણ કોઈ પરિગ્રહ કે સંયોગ એની ભાવના હોતી નથી. તો એમાં પહેલા જો લઈએ તો ચાર બોલ છે ને, નિસંગ, નિકાંક્ષ, નિર્વિચિકિત અને અમૂઢ. એ કેવા છે ચાર બોલ? નાસ્તી પરક છે, શંકા નહીં, કાંક્ષા નહીં, ગ્લાની નહીં અને મૂળતા નહીં. અને બાકીના ચાર કેવા છે? ઉપગુહન, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના. એ અસ્થિપરક છે. અને આમાં પણ ગુરુદેવસિંહ નિસંગ, નિકાંક્ષ અને નિર્વિચિકિત ત્રણમાં શું ભેદ પાડે છે? નિસંગ એ શ્રદ્ધાની, કાંક્ષા એ રાગ છે, અને ગ્લાની છે અણગમો છે, દ્વેષ છે. શું કહ્યું છે? નિસંગ પણ એ શું દેખાડ્યું છે? એનું શ્રદ્ધાનું પ્રણમન પણ છે. ક્યાં સુધીની શ્રદ્ધાની નિસંગતા? ક્યાં સુધી શ્રદ્ધાની નિસંગતા? કદાચ કોઈ પરીક્ષા લઈને ઇન્દ્ર આવે તો પણ જેને શંકા ન થાય એવી, કારણ કે વેદન પૂર્વકની અનુભવ પૂર્વકની આ એક શ્રદ્ધાન થયું હોવાથી એ શ્રદ્ધાનમાં ક્યારે ચારિત્ર મૌનીના ઉદયથી અસ્થિરતાના વાવાઝોડા આવે તો પણ પોતાની નિસંગતા ક્યારેય છૂટતી નથી. અને પૂર્ણ તત્વ હાથમાં આવ્યું વિશ્વાસ છે, અલ્પકાળમાં આના જ આશ્રય મને પૂર્ણતા મળવાની છે તો કાંક્ષા શું કામ કરવાની? ચિંતામણી હાથમાં આવ્યું પછી શેની ચિંતા કાંક્ષા કરશે? ચિંતા કર, કારણ કે પૂર્ણ તત્વ હાથમાં આવ્યું. અને આવા જ પૂર્ણ તત્વના હાથમાં આવ્યું તો સંયોગોમાં વિવિધતા થાય તો કોના પ્રત્યે ગ્લાની કરવી, એનો વિસ્તાર પછી આગળ.
હું આત્મ સ્વરૂપ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી, હું આત્મ સ્વરૂપ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી, હું આત્મ સ્વરૂપ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી, હું આત્મ સ્વરૂપ સહજા નંદી શોધ સ્વરૂપી અવિનાશી, હું આત્મ સ્વરૂપ. પરમકારી શ્રી રસ અને પ્રાપ્ત લોકાગ્રહ વિરાજમાન પુષ્પાદી માર પરમ 24 ચિનેન્દ્ર ભગવાન નો જય હો. હાલ વિદેહ ક્ષેત્રમાં વિદ્યમાન કેવલ જ્ઞાન કલ્યાણ સ્વરૂપ શ્રીમંદરાદિ અજીત વેરે પર્યંત 20 વેરમાન જિનેન્દ્ર ભગવાન નો જય હો. અદ્ય જિન મંદિરમાં જયવંતપણે બિરાજમાન અડગ જ્ઞાન મનના ધારક અખંડ સાધના પ્રતિક શ્રી બાહુબલી મુનિન્દ્ર ભગવાનનો જય હો. શ્યાદવાદ અનેકાનમય મુદ્રિત દ્વાદશાંગમય પરમાગમ સમયસારજી સમસ્ત જીનવાણી માતનો જય હો. ભરત ક્ષેત્રના ભવ્ય ભક્તોની જીનવાણી માતના ભેટલા કરાવનાર કલિકા સ્વગ્રહ ભગવાન શ્રી કુનકુંદાચાર્ય દેવાદી આચાર્ય પદે સાધુગુરુ ભગવંતોનો જય હો. અમ ભક્તો પર નિરંતર કરુણાનો ધોધ વરસાવનાર અનંત અનંતકારી પ્રાતસ્મની શ્રી કહાનગુરુ રેવનો જય હો. કહાનગુરુ મહિમા પ્રકાશક પ્રસમૃતિ ધન્ય અવતાર પૂજ્ય ભગવતી માતનો જય હો. અમૂલ્ય તત્વના વિચારક આત્મસિદ્ધિના પ્રદાતા પરમ કૃપાળુ દેવાદી સમસ્ત જ્ઞાની ધર્માત્મા સંતોનો જય હો. અમ આંગણે પધારેલ દેવશાસ્ત્ર ગુરુની મંગલમય પધરામણીના 8મા વાર્ષિક મહોત્સવનો જય હો. શ્રી પરમ વિચારક સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. નિજ નિધિ નિજ મેં બતાઈ યહ અનંત ઉપકાર હૈ. ખિસકેલીએ જિન વાણી માં કો વંદના સત બાર હે. બોલો દ્વારદશાંગ મે સમસ્ત જિન વાણી માતનો જય હો.